તારીખ 5/12/1997 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 268.
શ્રી અનુભવ પ્રકાશ 8મા પાને છેલ્લો પેરેગ્રાફ છે. આ પરિણામ ભૂમિકામાં મોહ મદિરાને પીને સંસારી જીવ, આ પરિણામ ભૂમિકામાં મોહ મદિરાને પીને અવિવેકમલ ઉન્મત્ત થઈ વિવેકમલને જીતી જલને પાવર બનીને ઉભો છે. શું હાલત છે! જીવે મોહ નામની મદિરા પીધી છે, જીવનું નામ પાડ્યું છે અવિવેક મલ, કેમ કે એની શક્તિ ઘણી છે. કેટલી શક્તિ છે કે સમોસરણમાં ભગવાનની વાત પણ માનતો નથી, જાય છે સાંભળવાનું માનતો નથી. વિવેકમલને જીત્યો છે એને, જ્ઞાનના વિવેકને એને જીતી લીધો છે. અવિવેક બળવાન થઈને ઉભો છે. તેથી પોતાને સુખ નિધિનો વિલાસ કરવા દેતો નથી. અંદરમાં સુખની નિધિ ભરી છે, એનો વિલાસ એટલે એનો ભોગવટો કરવા દેતો નથી. વિવેકમલનું જોર થતાં અવિવેકમલ હીણ્યો જાય. હવે જેમ કોઈ બે મલ છે એ લડે છે, એમ જ્ઞાનની અંદર ફ્રિક્શન ઊભું થાય છે મુમુક્ષુની ભૂમિકામાં. અવિવેક અને વિવેક સામે સામે ટકરાય છે. પ્રકૃતિ જોર કરી જાય, એ અવિવેક મન છે, અને જ્ઞાન છે એની સામે થાય. આ બરાબર નથી થતો, આ બરાબર નથી થતો, એમ સામે સામે બે તરફી પરિણામ ચાલતા હોય છે. કેવા? કોઈને એક તરફી પરિણામ ચાલે એમાં મુમુક્ષુતા નથી, તો સંસારના એક તરફી બધાને પેનાદેથી ચાલે છે. મુમુક્ષુતામાં આવ્યા પછી બે તરફી ચાલે, એને પછી એકલા આત્માના ચાલે એવું નથી. બે તરફી ચાલે, આ બાજુ પણ ચાલે, આ બાજુ પણ ચાલે, અહિતના પણ ચાલે અને હિતના પણ ચાલે, અને એની વચ્ચે ઘર્ષણ ઊભું થાય છે. એમાં જો વિવેક મનનું જોર વધે, જ્ઞાનના વિવેકનું જોર વધે, તો અવિવેકને હણી નાખે. ત્યારે નિજ નિધિ વિલસે, ત્યારે પછી આત્માની સંપત્તિનો ભોગવટો થાય. પર રૂચિરૂપ ખોટો આહાર સેવતા મિથ્યાજ્વર આવ્યો, ત્યારે વિવેક નિર્બળ બન્યો હતો. પર રૂચિરૂપ ખોટો આહાર સેવતા, પર રૂચિ છે એ જીવનો ખોટો આહાર છે. ખોટો આહાર એટલે એને જે ન લેવો જોઈએ એવો, એને ખોટો આહાર કહે છે. અપથ્ય જેને કહેવાય, પથ્ય નહીં પણ અપથ્ય, જેને જે વસ્તુ માફક ન આવે એ ન લેવી જોઈએ. એને એના માટે દરેકને અપથ્ય જુદું જુદું હોય. જીવને માટે પર પદાર્થની રુચિ, પર ભાવની રુચિ, એ પર રુચિ છે, એ ખોટો આહાર છે, અપથ્ય આહાર છે. અને એ આહાર વારંવાર ખાવાથી પર રૂચિમાં શું આવે છે? દુનિયાના સમાચાર જાણવા, ટીવી જોવામાં રસ પડવો, કુતૂહલ વૃત્તિ થવી, બીજાની વાત જાણવામાં, બીજાના પરિચય કરવામાં સત્સંગની રુચિ શું પાંચ ઇન્દ્રિયના વિષયોનું મોજ શોખની રુચિ આ બધી પર રુચિ છે. એ પર રુચિથી શું થાય છે કે આત્માને તાવ આવે છે. એ તાવનું નામ મિથ્યા જ્વર છે. તાવનું નામ મિથ્યાત્નો જ્વર લાગુ પડે છે. અને તાવ આવે ત્યારે ગમે એવો હાથી જેવો માણસ હોય ઘેંસ જેવો થઈ જાય. તાવ છે ને નબળાઈ લાવે છે. એટલે વિવેક નિર્બળ બને છે. આત્માને મિથ્યાજ્વર ઉત્પન્ન થાય છે પરરુચિથી. પરરુચિ જ્ઞાનને નબળું પાડે છે અને એ મિથ્યાજ્વર નામના તાવને લઈને તેથી સ્વ આચારરૂપ પારાને શ્રદ્ધારૂપી બુટીના પૂટથી સુધારી શુદ્ધ કરી તેનું સેવન કરે તો વિવેકમલ મિથ્યાજ્વર મટાડી સબળ થઈને અવિવેકને પછાડે ત્યારે આનંદ નિધિનો વિલાસ સ્વયં થાય. એટલી વાત એમણે કરી. હવે એમાં સ્વ આચાર એવો એક શબ્દ વાપર્યો છે. એનો ખુલાસો એ પોતે કરવા માગે છે એટલે એ શબ્દ એમણે વાપર્યો છે કે સ્વ આચારરૂપ પારો. પારો એટલે મર્ક્યુરી દવામાં વપરાય છે ને. અને શ્રદ્ધારૂપી જડીબુટ્ટી એ પારાને જડીબુટ્ટીનું પૂટ આપે એટલે એ પારો રોગને કાઢે અને વિવેકમલ બળવાન થઈને મિથ્યાજ્વરને મટાડીને અવિવેકને પછાડે. એ સ્વ આચાર શું છે અને શ્રદ્ધા કઈ રીતે થાય તે કહેવામાં આવે છે. કે આ અનાદિ સંસારમાં અનાદિકાળથી જીવે પરનો વિચાર કર્યો છે. શું કર્યું છે? પોતાનો વિચાર નથી કર્યો. મારું હિત શેમાં છે, મારું અહિત શેમાં છે એનો વિચાર નથી કર્યો. બીજાનો જ વિચાર કર્યો છે. શરીરનો વિચાર કર્યો, કુટુંબ પરિવારનો વિચાર કર્યો, સગા સંબંધીનો વિચાર કર્યા, મિત્રોનો વિચાર કર્યો, આગળ હાલીને પછી ગ્રામ પંચાયત ને મ્યુનિસિપાલિટીમાં ગામનો વિચાર કર્યો, એથી આગળ આવ્યો એટલે એના પોતાના પ્રાંતનો સ્ટેટનો વિચાર કર્યો, બહુ આગળ આવ્યો એટલે દેશનો વિચાર કર્યો. પરનો જ વિચાર કર્યો છે. તેથી મારી જ્ઞાન ચેતના અશુદ્ધ થઈ પરના પરની ચિંતાને લીધે જ્ઞાન અશુદ્ધ થયું. હવે સ્વ આચારરૂપ પારાનું સેવન કરવામાં આવે તો અવિનાશી પદને ભેટીએ. સ્વ આચારરૂપ પારા પારો એટલે શું? કે પોતાની ચિંતા એને થવી જોઈએ. જે બીજાની ચિંતા કરતો હતો એ પોતાની ચિંતા કરે કે હું કોણ છું, મારું સ્વરૂપ શું છે અને તે હું કેવી રીતે પામું, એનો મને અનુભવ કેવી રીતે થાય. મારું સ્વરૂપ કેવું અને હું મને એનો અનુભવ કેવી રીતે થાય. ત્યારે એ વિષયની અંદર આગળ વધવા માટે એમ કહે છે કે પ્રથમ મૂળ પદ પોતાનો ઉપયોગ પ્રકાશ છે. મૂળ શું છે? ક્યાંથી શરૂ કરવાનું છે? જ્ઞાનથી. ઉપયોગ જે છે એ મૂળ પદ છે. એ ઉપયોગે પરનું દેખવું જાણવું અનાદિથી કર્યું. પણ મારા વિશુદ્ધ પદમાં ઉપયોગ ન દીધો, કે વિશુદ્ધ પદમાં ઉપયોગ ન મૂક્યો મૂળ સ્વરૂપમાં. અતિન્દ્રિય સ્વાધીન સુખની પ્રાપ્તિ વિના હું ખાલી રહ્યો, મને ક્યાંય પણ શાંતિ ન મળી. અનંત તીર્થંકર થયા એમણે સ્વરૂપ શુદ્ધ કર્યું, અનંત સુખી થયા. હવે મારે પણ એવી જ રીતે સ્વરૂપ શુદ્ધ કરવું છે. એમને જે વિધિએ કર્યું તે વિધિથી મહામુનિજનો નિરંતર સ્વરૂપ સેવન કરે છે. જંગલમાં શું કામ કરે છે? પોતાના સ્વરૂપનું આરાધન કરે છે. મારે પણ મારું ત્રૈલોક્ય પૂજ્ય પદ, સર્વોત્કૃષ્ટ પદ અવલોકીને નિજ કાર્ય કરવું છે. કેવી રીતે કામ કરવું છે? અવલોકન કરીને, મારા સ્વરૂપનું અવલોકન કરીને મારું કામ કરવું છે. પરમ કૃપાળુ ભગવાન ભવ્ય જીવોને કલ્યાણનો માર્ગ, મોક્ષનો માર્ગ સહેલો દર્શાવ્યો છે, સુગમ કરીને, સરળ કરીને દર્શાવ્યો છે. ભગવાનની ભાવનાથી સંતો મહંત થયા, એ આત્મ સ્વરૂપની આત્મભાવનાથી જે સંતો થયા એ પણ મહાન સંતો થયા, એ સ્વરૂપની ભાવનાથી થયા. મેં પણ આ જ ભાવનાનો અવગાઢ સ્તંભ રહેતો છે. એક જગ્યાએ જે આવશે કે ભાવનાથી જ્ઞાન શુદ્ધિ થાય છે, સ્વરૂપની ભાવનાથી જ્ઞાનની શુદ્ધિ થાય છે. મેં પણ અવગાઢ ભાવનાનો સ્તંભ રહેતો છે. સમ્યક દ્રષ્ટિને એવો નિરંતર અભ્યાસ રહે છે, એને પણ આત્મભાવના ખૂબ રહે છે. મેં પણ એમ જ કર્યું છે. 693 પત્રમાં કૃપાળુ દેવ લખે છે કે જ્ઞાન માર્ગ, ક્રિયા માર્ગ અને ભક્તિ માર્ગનો સ્પષ્ટીકરણનો પત્ર છે. એમાં પહેલા જ્ઞાન માર્ગ વખતે પોતે લખે છે કે પરમ અવગાઢ દશા ભાવનાની થયા વિના, ભાવના પરમ અવગાઢ થયા વિના જ્ઞાન માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. શું લખ્યું છે? જ્ઞાન માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. એ જ્ઞાની છે એ પહેલાં એ જોવે છે કે આ જ્ઞાન પ્રાપ્તિ કરવા આવ્યો છે, સત્સંગ કરે છે, સ્વાધ્યાય કરે છે, જ્ઞાનને મેળવવા આવ્યો છે, પણ ભાવના લઈને આવ્યો છે કે ભાવના વગર? કેમ કે ભાવનાની અવગાઢ, પરમ અવગાઢ દશા થયા વિના જ્ઞાન માર્ગે પડવાના ઘણા સ્થાનો છે. વિકલ્પ વધશે, તર્ક વધશે, જ્ઞાનનો અહંભાવ થશે, ધારણાનો અતિ પરિણામીપણું થશે. અતિ પરિણામીપણું એટલે હું બહુ જાણું છું, મને બધી ખબર, પડે છે. એવા કઈ કઈ પ્રકાર જીવ આગળ વધવાને બદલે પાછો પડે છે.
આ બધું થવાનું કારણ
ભાવનાની ખામી. એટલે આપણે સીધી વાત કરીએ તો એમ છે કે જો જ્ઞાન પ્રાપ્તિ કરવી હોય તો અને જ્ઞાન માર્ગે આત્માને મેળવવો હોય તો અત્યંત આત્મ સ્વરૂપની આત્મ પ્રાપ્તિની ભાવનામાં આવીને તત્વ અભ્યાસ કરવો, જ્ઞાનાભ્યાસ કરવો. નહીતર નુકસાન થવાની સંભાવના વધારે છે. પડવું એટલે નુકસાન થવું. પરમ અવઘાડ એવા શબ્દો વાપર્યા છે. ક્રિયા માર્ગે પણ અસત અભિમાન થાય છે અને જેટલી ક્રિયા કરો એટલે લોકો, ત્યાગની ક્રિયા હોય એટલે લોકો પૂજવા માંડે, બહુમાન આપે. હવે આમાં એવું છે કે આ ધર્મના ક્ષેત્રમાં વિભિન્ન પ્રકારના હેતુથી જીવો પ્રવેશ કરે છે. એવું માની લેવું ન જોઈએ કે બધા આત્મકલ્યાણના હેતુથી જ અહીંયા આવે છે. જુદો જુદો મોટિવ હોય છે, હેતુ જુદો જુદો હોય છે. એવું પણ બને છે કેવળ આત્મકલ્યાણની ભાવનાથી આવે એને વાંધો નહીં આવે, એમાં ફેર પડ્યો એટલે ગયો, આ રસ્તો ચૂક્યો.
એ સાંભળે કે નુકસાનનું કારણ છે, કોઈ બેસી કેવી રીતે
નુકસાન દેખાવું જોઈએ? નુકસાન દેખાવું જોઈએ, દેખાયા વગર જીવ માને એવો નથી, જોયા વિના. કેમ કે કોઈ આ ક્ષેત્રમાં આવ્યો, યશ પ્રકૃતિનું ઉદયનું જોર છે, લોકો એને માન અને યશ આપે છે, એ સારું લાગે છે. હવે એ સાંભળે કે આત્મકલ્યાણ સિવાય ભાવના વગર નુકસાન થશે, પણ એને ઓલું સારું લાગતું, શું કરવું? બને જ છે. નુકસાન દેખાતું નથી, નુકસાન સાંભળે છે, નુકસાનની વાત પણ ગૌણ કરી જાય છે. નુકસાનની વાત સાંભળીને ગૌણ કરી જાય છે, એમ થાય છે. ભક્તિ માર્ગ ઉપર એમને વજન આપ્યું છે. ભક્તિ માર્ગમાં શું છે કે જેની ભક્તિ કરે છે એવો શ્રી ગુરુનું એને શરણ સ્વીકાર્યું છે, એનું નામ ભક્તિ. એને પૂજી બુદ્ધિ આવી છે, ઉપકાર બુદ્ધિ આવી છે, શું અને એનું શરણ સ્વીકાર્યું છે. તો શું છે કે આડો અવળો જાશે તો એને જ્ઞાની જવા નહીં દે, એટલે એ બચી જશે. એટલા માટે એમણે કોઈ એક મહાત્માઓને બાદ કરતા તીર્થંકર જેવા બહુ ભાગ જ્ઞાની પુરુષના આશ્રય આગળ વધે એવી ભલામણ કરી છે. અને એ માર્ગ પસંદ કર્યો છે મોટા ભાગના વિચારવાન જીવોએ. કેમ કે એમાં જેમ કોઈ માણસને બોડીગાર્ડ હોય તો નિશ્ચિંત થઈને ફરે. આપણે ટીવીમાં જોઈએ છીએ કે મોટા મોટા નેતાઓ ભાષણ આપે ત્યારે એને ચિંતા નથી હોતી કે મારા ઉપર કોઈ ગોળી છોડશે તો. કેમ કે ચારે બાજુ એના કમાન્ડો અંગરક્ષકો ઊભા છે, સાંભળનારાની વચ્ચે પણ ઊભા છે, નજીકમાં પણ ઊભા છે. શું એટલે એ પોતાના વિષય ઉપર બરાબર કંટ્રોલ રાખીને જે એને ભાષણ દેવું હોય એ બિનદાસ દે છે કે નહીં. હા, એમ જે જ્ઞાનીના ચરણમાં ગયો એ સેફગાર્ડ થઈ ગયો. શું એને એટલી ખાતરી છે મને આ બુડવા નહીં દે, છતાં કાંઈ દોષ થઈ જાય તો તરત એને કે કોઈ એમ નહીં કરવાનું, બરાબર નથી થતું, આ બરાબર નથી થતું એમ કે એને. અને જો એને ખરેખર શરણ સ્વીકારી હોય તો માની લે તો બરાબર સાપમાં રહી ને વાત કરો છો. મને નહોતું સમજાણું, મારી ભૂલ થતી હતી, હવે મારી ભૂલ મને સમજાણે હું સુધારી લઈશ, પછી વાંધો નથી આવતો. પણ એની અંદર એને પ્રોટેક્શન મળે છે. જેને માથે ગુરુ છે એને ચિંતા શું, એને શું ચિંતા, એને કઈ ચિંતા થવાની કરવાની જરૂર નથી. હા, પછી એને ચિંતા કરવાની જરૂર નથી. પોતાની મેળે આગળ વધવા માગે છે એમાં જોખમ ઘણું છે એમાં. અને અનંતવાર જીવે ધર્મના ક્ષેત્રમાં સ્વચ્છંદ જ જાજો કર્યો છે. શું સ્વચ્છંદ ઘણો કર્યો છે પોતે, અને પોતાની મનમાની રીતે ધર્મ સાધન ગ્રહણ કર્યા છે, મનમાની રીતે એ બધું આરાધન કર્યું છે, અને એનું ફળ પરિભ્રમણ સિવાય બીજું કઈ છે. અને સંસારનું કારણ શું, મુખ્ય કારણ શું, સ્વચ્છંદ. પછી એના પેટામાં પ્રતિબંધ આવશે. સ્વચ્છંદ અને પ્રતિબંધ બે સંસાર પરિભ્રમણના કારણ છે. બીજે રસ્તે ચડી જશે, બીજે રસ્તે કેમ કે તો એવું અનુસરશે, જેને રસ્તો નથી મળ્યો એનું અનુસરણ કરશે ને, તો તે ભૂલ ભૂલ રસ્તે જશે. હા, ઓળખવા માટે પોતાને યોગ્યતામાં આવવું પડે છે તો જ ઓળખાય છે. પોતે યોગ્યતામાં ન આવે તો ઓળખી ન શકે. હીરાનો વેપાર કરવો હોય તો ઝવેરી થાવવું પડે. કોકના ભરોસે હીરાનો વેપાર ન થાય. એમ આ તો હીરા કરતા મોંઘી ચીજ છે. આત્મકલ્યાણ છે એ હીરા કરતા મોંઘી ચીજ છે. દુનિયામાં હીરો સૌથી વધારે મોંઘી ચીજ ગણાય છે, પણ એના કરતા એ આ મોંઘી ચીજ છે. કેમ કે એ ઘણાને ત્યાં હોય છે, આ ઘણાને ત્યાં નથી મળતો, આ ઠેક ઠેકાણે નથી મળતો. ઝવેરી બજારમાં ઝવેરીઓની સેંકડો દુકાન હોય, ધર્મના ક્ષેત્રોમાં જ્ઞાનીઓની સેંકડો દુકાન નથી. કોક દુકાને કદી મળે, બસ આવી સ્થિતિ છે. પહેલા તો એક વાત છે કે તને સાચા ગુરુ નથી મળતા એના વિયોગની વેદના આવી છે કોઈ દી, તો અમે માનીએ કે તારે ગુરુ જોઈ છે. હે, એવી રીતે તો રસ્તામાં કઈ ચીજ પડી નથી. આ કઈ રસ્તામાં પાણા પડ્યા હોય એમ કઈ એમ જડે એવું નથી. તને પોતાને જરૂરિયાત કેટલી ભાસી એમ કે, અને એના વગર તારે હાલે છે કે નથી હાલતું એમ તું જોઈજો કે તારે હાલે છે કે નથી હાલતું. એને ખાઈ પીને હોય આ કરીને સુઈ જવું હોય ઠીક છે, આપણને સહેજે સહેજે લાભ મળશે તો લેશું, ખાઈ પીને આહુતા એવું છે. કેટલી જરૂરત લાગી છે. હું મારા પ્રવેશની વાત કરું, કૃપાળુદેવનો ગ્રંથ વાંચ્યો ત્યારે એક વાત તો બરાબર સ્પષ્ટ સમજમાં આવી ગઈ કે આત્મજ્ઞાન એ સિવાય મોક્ષ નથી. આત્માનો સાક્ષાત્કાર એવું જે આત્મજ્ઞાન છે એ સિવાય મોક્ષ નથી. અને આત્મજ્ઞાન પામવા માટે કેવી રીતે આત્મજ્ઞાન પામાય, આત્મજ્ઞાન સિવાય ક્યાંય જાણવા મળે એવું નથી, સમજવા મળે એવું નથી. કેમ કે આ એક ટોપ સિક્રેટ છે. આ વિદ્યા અનુભવી પુરુષ સિવાય હોય નહીં. માટે અનુભવી પુરુષ જોઈએ આપણે. કેટલી વાત તો પ્રાથમિક સમજણમાં બરાબર પાકી કરેલી, અનુભવી પુરુષ વિના માર્ગ નહીં મળે, ન મળે કોઈને. એની જરૂરિયાત ભાસવી જોઈએ, બરાબર ભાસવી જોઈએ. એ વગર હું રખડી દઈશ, જો મને નહીં મળે તો હું રખડી દઈશ. ને મનુષ્ય ભાવ જેવો મનુષ્ય ભાવ જે અનંત કાળે દુર્લભ છે એ મારો વારો યોજાશે. આથી સહેલો ઉપાય નથી ને આ સિવાય બીજો ઉપાય નથી. આ સહેલો પણ છે, શ્રેષ્ઠ પણ છે, અને આ સિવાય બીજો છે પણ નહીં એવી વાત છે. સત્યમ શિવમ સુંદરમ જેવું છે. સત્ય આ છે અને સુંદર પણ આ જ છે, શ્રેષ્ઠ પણ આ જ છે અને કલ્યાણકારક પણ આ જ છે. બધા જેને માર્ગની ઈચ્છા થઈ હોય, 195માં પત્રની પહેલી લીટી, જેને માર્ગની ઈચ્છા થઈ હોય મુક્તિ માર્ગની, સંસારથી છૂટવાના માર્ગની, એણે બધા વિકલ્પો મૂકી દઈને, એટલે પૂજા સામાયિક પ્રતિક્રમણ જે બધી સંપ્રદાયમાં ક્રિયા કરાવાય છે, ઉપવાસ ટાણા આયંબિલ, બધા વિકલ્પો મૂકી દઈને એક આ નીચે કયો છે તે વિકલ્પ તે વિચાર વારંવાર અવશ્ય સ્મરણ કરવો. અનાદિકાળથી મારા જીવનું પરિભ્રમણ થઈ રહ્યું છે, એ પરિભ્રમણથી છૂટવાનો ઉપાય મને મળ્યો નથી તો શું કરવાથી મળે? આના ઉપર ચિંતન ચલાવવું. આ એક વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે. એમાંથી તમને સત્પુરુષને ગોતવાની વૃત્તિ આવશે કે હું શું ઉપાય કરું તો છૂટું, એવો કયો ઉપાય કરું તો છૂટું, હું ઉપાય જાણતો નથી. અજાણ્યો ને આંધળો સરખો. હું જાણતો નથી તો જાણકાર પાસે જાવું એ શીખડાવવાની જરૂર નથી પડતી. કોને જંગલમાં ઘેટા બકરા ચરાવનાર ભરવાડ છે, રબારી છે, એને એ નથી શીખડાવવું પડતું. કે શરીરમાં રોગની પીડા થાય ત્યારે વૈદ્ય ડાક્ટરના ઘરે જવું પડે એને શીખડવું નથી પડતું. એ ઓછી બુદ્ધિવાળાને પણ એટલી બુદ્ધિ હોય છે કે તરત દવાખાને જવું જોઈએ કે ડાક્ટર આ પેટનો દુખાવો છે કે માથાનો પગનો દુખાવો છે કંઈક કરો, હું તો સહન નથી કરી શકતો. પણ દોઢ ડાક્ટર કોઈ થવા જાય ત્યારે એમ થાય કે ભાઈ માથાનો દુખાવો છે તો માથાના દુખાવા ઉપર પુસ્તકો ક્યાં ક્યાં લખ્યા છે. મેડિકલ બુક્સ વાળાની દુકાને જાય ડાક્ટર પાસે જવાના બદલે અને ચોપડી વાંચવા બેસે કે માથાના દુખાવા કેટલા પ્રકારના. તો ચોપડીમાં વેદન છે ને માથામાં વેદન છે, ક્યાંથી મેળ ખાવાનો હતો? ચોપડીને વેદન છે કે તારું વેદન કયા પ્રકારનું છે કે છે? પણ ભણેલો ગણેલો એ જરા વધારે ડાયો થાય એમ. ભરવાડને જેટલી અક્કલ હોય એના કરતાં જાજી અક્કલ વાણિયાને હોય. કરો કાં વાંચતા વાંચતા મરી જશે ને કાં દવા ખાતા ખાતા મરી જશે. સીધી વાત છે, સીધો ડાક્ટર પાસે જાય તો રોગ મટાડવો હોય તો સહેલો ઉપાય છે, કેમ કે એ વિષયના એ તજજ્ઞ છે, એક્સપર્ટ છે. ભલે રસ્તામાં બે દુકાન આવે, પહેલી દુકાન પુસ્તકો ની આવે ને બીજી દુકાન દવા વાળા ની આવે ને ત્રીજી દુકાન ડાક્ટર ની હોય તો બે દુકાન મૂકી દેજે એમ કે છે. પણ જરૂરિયાત લાગી હોય એને એ સહેજે સૂજે છે અને જરૂરિયાત ન લાગી હોય એને આ બધા તુક્કા સૂજે છે. દેખાય ભણેલો ભૂલે યાનો નામ ભરવાડ નો ભૂલે કારણ કે અભણ છે. એક ભરવાડ હતો, રોજ બોગણામાં દૂધ લઈ બોગણું ભરીને દૂધ વેચી આવે તો એને 150-150 રૂપિયા આસપાસ પીડે પૈસા મળે, ભાવની થોડી વધઘટ હોય એટલે. પછી એમ થયું કે ભાઈ આપણે એકને દુકાને દૂધ વેચીએ છીએ, લાવને કોઈક બીજાની દુકાને જાય ને ટ્રાય કરવા માટે બીજાની દુકાને ગયો. તો લંબુ ભરવાડ તો ભણેલો નથી, બે ચાર વાત કરીને સમજી ગયો કે આ ભણેલો નથી. એટલે ઓલા એ કીધું તારા દૂધના તો 89 રૂપિયા આવે છે હિસાબ કરતા, આટલું દૂધ છે અને આ ભાવ છે 89 રૂપિયા આવે છે. તો કે 89 એટલે કેવું? તો કે 100માં 11 ઓછા, 2-1 ઓછા, 100માં 90માં 1 ઓછું થાય. ના પાડે માથું જોડાવે. કેમ ના પાડસ? તો તું ગણશે. તો કે પણ મને ગણતા નથી આવડતું. તો કે તો ના કેમ પાડસ? તો કે જો હું ભણેલો નથી પણ હું ભૂલતો નથી. ભૂલ કંઈક તમારી થાય છે, ભલે તમે ગમે ત્યાં ભણેલા હોય, મારે આના હવા ઉડાડતો રોજ આવે છે. હું પહેલો પહેલો બજારમાં નથી આવ્યો, માટે તમે ક્યાંક ભૂલ્યા છો ફરીને ગણો. એટલે ઓલો સમજી ગયો કે બીજા પાસે જઈને ગણાવશે. હા બરાબર છે, ભૂલ થઈ ગયો, લઈ જાય 140 રૂપિયા. એ 50 રૂપિયા ફાટું નીકળી ગયું. ભણેલો ભૂલે અભણ ન ભૂલે, એવી આમાં થોડી ભરવાડિયા બુદ્ધિ છે. હા ન ભૂલે પણ ભૂલે તારે ફી જ ભૂલે. ભીત ભૂલે એનો અર્થ સમજે છે? ભીત ભૂલે એનો અર્થ સમજે છે? આપણે છે ને આ ભીત દિવાલ છે અહીંથી અહીં સુધી, એમાં આ દરવાજો છે, દરવાજાથી બહાર જવાય કે ભીત માંથી બહાર જવાય? પણ ભૂલે તારે દરવાજો ને મૂકીને ભીતારે માથું પછાડે કે મારે બહાર જવું છે, મારે અહીંથી નીકળવું છે, મારે પણ ન નીકળાય અહીંયાથી, માથું ફૂટી જશે તારું. માથું પછાડી પછાડીને માથું ફોડી નાખીશ ને તો અહીંયાથી નહીં બહાર જવાય, દરવાજેથી જ બહાર જવાય.
અને ભક્તિમાં જેમ નરસિંહ મહેતા મીરાબાઈએ ભગવાનની ભક્તિ કરી છે ને, નરસિંહ મહેતા તો અમે આ ભગવાનની ભક્તિ કરી છે, ભક્તિ મોક્ષમાં જ નથી.
એવી ભક્તિ છે ને કે
તમને કેમ લાગે કેમ ભક્તિ નહીં કરતા? આપણે એમ કેમ લાગે તમે જે ભક્તિ કરી છે એવી નથી કરતા?
એનું કારણ પણ અંદર અંદર કઈક દ્રષ્ટિમાં એવું હોય છે, નજર એવી હોય છે કે આવી એક તાર ભક્તિ કરીએ ને તો કઈક આપણને મળી જાય. કેટલીક પ્રતિકૂળતાઓ તો બધાને હોય છે, સર્વાંગ અનુકૂળતા તો બધાને હોતી જ નથી. આ કઈક ઠીક થઈ જાય, આ ભક્તિ કરવાથી એવી સકામ બુદ્ધિ એ જે ભક્તિ કરે છે એ ભક્તિથી આત્મકલ્યાણ નથી થતો. સકામ પણ ન કરવી, એવું છે. ભક્તિ કરનારને રોકવો નહીં, ભક્તિ કરનારને રોકવો નહીં, પણ એને સૂચના કરવી કે તું જો ભૂલથી સકામ બુદ્ધિ એ ભક્તિ કરીશ નહીં, નહીતર તારી ભક્તિ નહીં ફળે અને મહેનત ને કમી જશે. નિષ્કામ ભાવે ભક્તિ કર, તું તરી જઈશ. નિષ્કામ ભાવે ભક્તિ કરનારો તરી જાય, 100% તરી જાય. કેમ કે નિષ્કામ ભાવે ભક્તિ કરનારને જ્ઞાનની નિર્મળતા આવે છે, એને વિવેક સૂજે છે. ભલે નરસિંહ મહેતા ને મીરાબાઈ શ્રીકૃષ્ણને માનતા હતા, પણ એની નજરમાં શ્રીકૃષ્ણ સર્વજ્ઞ પરમાત્મા હતા. કેવા હતા? એટલે એની માન્યતાની ઉગે ઉગે માન્યતા સર્વજ્ઞની હતી. તમે અત્યારે જૈન મંદિર જાઓ તો તમારે ઓઘે જ માન્યતા છે ને સર્વજ્ઞની, કે બીજું કાંઈ છે? તો એની ઓઘે માન્યતા સર્વજ્ઞની હતી, એના સર્વજ્ઞ. ભક્તિ નિષ્કામ ભાવે કરી, તો ભક્તિ નિષ્કામ ભાવે કરી તો એની નિર્મળતા આવી છે માર્ગાનુસાર. છે જે સાચી કયો કે નિષ્કામ કયો? ભક્તિ નું આપણે આખું પ્રકરણ લખ્યું છે આત્મ જાગૃતિમાં, 12-13 જાતની ભક્તિ લખી છે. પણ જે નિષ્કામ બુદ્ધિ છે, નિષ્કામ બુદ્ધિ જે ભક્તિ થાય એ ભક્તિ સાચી, ને એનું ફળ આત્મકલ્યાણ જરૂર આવે. કેમ કે એક ન્યાયે એને બીજું કાંઈ જગતમાંથી જોતું નથી. નિષ્કામતાનો અર્થ શું? કે એને જગતમાંથી કાંઈ જોતું નથી. અને પાત્રતાનું લક્ષણ શું? કે જેને જગતમાંથી કાંઈ જોતું નથી. બસ તો એને આત્મકલ્યાણ જોઈ છે. નેગેટિવમાંથી પોઝિટિવ શું નીકળ્યું? બાદ શું રહ્યું? આખું જગત નથી જોતું, શું બાકી રહ્યું? આત્મકલ્યાણ. ભજન હું કરવા કરે આત્મકલ્યાણ માટે. પાત્રતાનું લક્ષણ એ છે, ખાસ પ્રકારની પાત્રતાનું આ લક્ષણ છે, કે ઘણા લક્ષણમાંથી આ ખાસ પ્રકારની પાત્રતા, કે મારે આ જગતમાંથી કાંઈ જોઈતું નથી, મારે એક મારો આત્મા જોઈએ, મારો આત્મકલ્યાણ જોઈએ. ઠીક ને? એક લાઈનમાં આવી ગયા પાત્રતામાં. ગંગા નાયા થકી શું કર્યું, કેશ લોચન કર્યા થકી. હા, કેશ લોચન તો જૈન માં કરે છે, એનામાં નથી કરતા. બધા એને ઝપટમાં લીધા છે. આત્માના જ્યાં સુધી તે તત્વ તાત્વિક રીતે ન લીધો ચિંતવનમાં જ્ઞાનમાં, ત્યાં સુધી તારી સાધના બધી ખોટી છે. આત્મ સાક્ષાત્કાર વિનાની બધી ક્રિયા શું લખે છે આપણે ધર્મદાસજી, ક્ષુલ્લક, જુઠ્ઠી છે, ખોટી છે. એ વદનરસિંહ મહેતા એ કરી છે. ધર્મદાસજી ક્ષુલ્લક તો જ્ઞાની જ હતા. અધ્યાત્મ તત્વ ખાવા પછી હું કરું એ જ જ્ઞાનતા સકટ નો ભાર જેમ સ્વાનતાણે હું કરું હું આખી કરતા બુદ્ધિ તોડાવી છે અહંભાવ તોડાવે બધું ક્યાંથી વગ્યું એને જૈન શાસ્ત્રો તો વાંચ્યા નતા ઓલામાં છેલ્લે હું લીખું જ્યાં લગી આત્મા તત્વ ચિહ્નો તો પછી આ બધું હું કરવા કરે છે તો કે એ બધા પ્રપંચ પેટ ભરે વાતણા તારી દ્રષ્ટિ મેલી છે એમ કે છે તારે કઈક જે છે એમાંથી કઈક મેળવવું છે એ બધા પ્રપંચ પેટ ભરવા તણા જા નહીં મળે કઈ તને સીધા ટપકા તાણીને ગમે એ કર કરતો એવી વાત છે નિષ્કામ ભક્તિ તો નિર્મળ થઈ સર્વાર્પણ બુદ્ધિ ભક્તિ આવે ઉપકાર બુદ્ધિ આવે એટલે એમાં કઈ સકામતા ના આવે અરે ભલે જગતની અનુકૂળતા ન જોતી હોય પણ માન જોતું હોય ને એ સકામતા છે કે ચાલો આપણે જ્ઞાનીની સમીપ છીએ એમ તો લોકો જાણે છે આપણે જરા આગળ વધેલા છીએ એમ તો લોકો જાણે છે આપણું સ્થાન જરાક આગળ છે બધામાં એમ તો બધાની નજરમાં છે એ રહ્યું એટલે ખલાસ એ સકામતા થઈ જ્ઞાનીઓએ વંદન કર્યા છે કેમ કે આત્માનો ગુણ છે ભગવાનને નિષ્કામી નિર્યામી કયા કે ન કયા ભજનમાં હે જિનેન્દ્ર આપ નિષ્કામી છો નિર્યામી છો ત્રણ ભુવનના નાથ છો એમ કરીને નિષ્કામી શબ્દ વાપરો છો એ નિષ્કામતાનો ગુણ ભગવાને જે આત્મામાંથી પૂરેપૂરો પ્રગટ કર્યો એ નિષ્કામતાનું મૂળિયું આ નિષ્કામ ભક્તિમાં છે નમસ્કાર વચનોમાં જ્ઞાનીઓની નિષ્કારણ કરુણાને સ્તવન કરતા આત્મ સ્વભાવ પ્રગટે છે એમ બીજું જ્ઞાનીની નિષ્કારણ કરુણા એટલે એ નિષ્કામ વાત થઈ ગઈ એને ચિંતવતા એને એને એની પ્રશંસા કરતા એનું સ્તવન કરતા આત્મ સ્વભાવ પ્રગટે છે મોહને મારે છે નિષ્કામતા મોહને મારે છે નિષ્કારણ કરુણા પણ મોહને મારે છે એમને આપણે બે ચાર પદ ગાઈ નાખે એનું નામ ભક્તિ 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 નથી રાગડા તેને આવી યથાર્થ નિષ્કામ ભક્તિ હોવી જોઈએ કરી જાય ને ચોક્કસ કરી જાય
હા
તેરમા પાને પહેલો પેરેગ્રાફ છે. હું જ્ઞાન રૂપ છું, હું આનંદ રૂપ છું. જ્ઞાન કેવી રીતે પોતાના સ્વરૂપને ભાવે છે કે હું જ્ઞાન રૂપ છું, હું આનંદ રૂપ છું. એ રીતે જ્ઞાનમાં સ્વસંવેદન પરિણતિ વડે તો પોતે પ્રત્યક્ષ છે, જ્ઞાનને આનંદ રૂપે. કેવળ જ્ઞાન સતત આ એક દેશ પ્રત્યક્ષ છે, એટલે અંશે પ્રત્યક્ષ છે. કેવળ જ્ઞાન સર્વ પ્રત્યક્ષ છે. પોતાનું જાણવું જ્ઞાન માત્ર વસ્તુમાં પ્રતીતિ થઈ તેથી સમ્યક નામ પામ્યું. પ્રતીતિ વગરનું જાણવું એ સમ્યક નામ પામતું નથી. પણ પ્રતીતિ એટલે ખાતરી. ખાતરી ક્યારે થાય? વેદન આવે ત્યારે ખાતરી થાય છે, સાનુભૂતિ. નહીતર માત્ર વિકલ્પથી કઈ ખાતરી આવતી નથી. પોતાનું જાણવું, શું જાણવું? પોતાનું જ્ઞાન માત્ર વસ્તુ હું છું એમ, અને એ પ્રતીતિપૂર્વક જાણકો એવો જ છું, જ્ઞાન માત્ર છું, ત્યારે એ જાણવું સમ્યક એવું નામ પામ્યું. જ્યાં જ્ઞાન માત્ર વસ્તુ આત્મા, જ્ઞાન માત્ર વસ્તુ આત્મા, તો કેવળ જ્ઞાન થયે શુદ્ધ. જ્યાં સુધી કેવળ નથી ત્યાં સુધી ગુપ્ત છે, પૂરેપૂરો પ્રગટ થયો નથી. કેવળ જ્ઞાન માત્ર વસ્તુની પ્રતીતિ પૂર્વક પ્રત્યક્ષપણું કરીને જ્ઞાની સ્વસંવેદન વધારે છે. જ્ઞાની શું કરે છે કે પોતે જે માત્ર જ્ઞાન, માત્ર કેવળ જ્ઞાન, માત્ર વસ્તુ છે, એની પ્રતીતિપૂર્વક, પ્રતીતિપૂર્વક એવો જ છું એવી પ્રતીતિપૂર્વક એનું પ્રત્યક્ષપણું જે જ્ઞાનમાં છે, એ પ્રત્યક્ષ છું, આવો પ્રત્યક્ષ જ છું, આવો પ્રત્યક્ષ જ છું. એમાં બે વાત આવી, પ્રત્યક્ષપણું અને પ્રતીતિ. એવા ભાવ કરીને એ સ્વસંવેદનને વધારે છે, એ જ્ઞાનવેદનને વધારે છે. જ્ઞાનીનું આ કામ છે. જ્ઞાની શું કરે છે કે સ્વરૂપને પ્રત્યક્ષ કરીને પ્રતીતિમાં સ્વસંવેદનને વધારે છે. સ્વસંવેદન વધતા આનંદ પણ વધે છે. એ બીજા ઓલામાં લેશે પાછા પોતે, કે એમ કરીને આનંદ પણ વધારે છે. હવે કહે છે કે એવી પ્રતીતિ કરે છે કેવી રીતે, પણ એનો પ્રયોગ શું છે કે જેથી આવો જ છું એમ એને પ્રત્યક્ષ થાય છે? તો કે એ જોવે છે. શું જોવે છે? કે મારા જ્ઞાન દર્શનનો પ્રકાશ મારા પ્રદેશમાંથી ઉઠે છે. જ્ઞાનનો પ્રકાશ ક્યાંથી આવ્યો? મારા ક્ષેત્રમાંથી આવે છે. પુસ્તકમાંથી જ્ઞાન આવતું નથી, આ અક્ષરમાંથી જ્ઞાન આવતું નથી. કોને કયો જાણ્યો એ કયે કોનું જ્ઞાન નથી આપ્યું. શબ્દ શ્રવણ થાય છે એમાંથી જ્ઞાન નથી આવતું, પુસ્તકમાંથી જ્ઞાન નથી આવતું. અને સામે ગુરુ સમજાવતા હોય તો તે મારું જ્ઞાન એનામાંથી તો નથી આવતું. વિનય એવો કરે કે આપે મને આત્મા આપ્યો, આપે મને જ્ઞાન આપ્યું, તો પણ જ્ઞાન જ્ઞાનમાંથી આવે છે, પોતાના પ્રદેશમાંથી, પોતાના ક્ષેત્રમાંથી આવે છે. એવો વિચાર કરવાનો નથી, પણ એમ જોવાનું છે. હવે શું પ્રયોગ છે? પ્રયોગમાં વિચાર છે, એ પ્રયોગ નથી. એમ સમજી લે કે મારા ક્ષેત્રમાંથી, મારા પ્રદેશમાંથી જ્ઞાનની ઉત્પત્તિ થાય છે, એ પદ્ધતિ અહીંયા નથી. શાસ્ત્રકારને દીપચંદજીને એવી પદ્ધતિ નથી. મારા જ્ઞાન દર્શનનો પ્રકાશ મારા પ્રદેશમાંથી ઉઠે છે, આમ અવલોકનથી જાણે, વિચારીને ન જાણે, અવલોકન કરીને જોઈને જાણે ક્યાંથી ઉઠે છે, જ્ઞાન ક્યાંથી ઉત્પન્ન થાય છે, જ્ઞાન ક્યાંથી ઉત્પન્ન થાય છે, તો બરાબર માલુમ પડશે કે મારા જ ક્ષેત્રમાંથી મારું જ્ઞાન નો પ્રવાહ આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. એના ઉપરથી એના સામર્થ્યનું માપ આવે છે ભાવ ભાષણમાં, એનાથી ભાવ ભાષે છે. માત્ર વિચાર નથી જાણવામાં, જાણવા પૂરતું ન રાખે, પણ પોતાના પોતાનું અવલોકન કરે કે મારા પ્રદેશમાંથી મારું જ્ઞાન આવે છે. એવું જાણપણું, એવું જ્ઞાન મારામાં છે એવી પ્રતીતિ કરતા આનંદ ઉપજે, આનંદ થાય તે નિર્વિકલ સુખ છે. પ્રતીતિ એમ જોતા પ્રતીતિ આવશે, જોઈને પ્રતીતિ આવશે, વિચારથી પ્રતીતિ નહીં આવે, જોઈશ એટલે તને પ્રતીતિ આવશે, અને એ પ્રતીતિ કરતા આનંદ અને નિર્વિકલ સુખની ઉત્પત્તિ થશે. એક તો જ્ઞાન પોતે જ આનંદ સ્વરૂપ છે, આનંદ એનું રૂપ છે, અને એ અનુભવ ગોચર જ્ઞાન થાય છે. બીજું આત્મામાં જે આનંદ નામનો ગુણ છે એ પણ સ્વરૂપ સન્મુખ થતા પ્રગટ થાય છે. એટલે આનંદ પણ પ્રગટ્યો અને જ્ઞાનનો આનંદ સ્વરૂપ પણ અનુભવમાં આવ્યો, બેની અવગાડતા થઈ અને આનંદ આનંદ થઈ ગયો. આનંદ આનંદ થઈ ગયો એમ છે. અને જીવને જો કોઈ મોટું આકર્ષણ હોય તો તે આનંદનો છે, આનંદનો ભૂખો છે જીવ, અને આનંદ જોઈ છે, ગમે તેમ કરીને પણ આનંદ જોઈ છે. અધિકાર છે, એનો સ્વરૂપ છે, એનો સ્વભાવ છે. તો એટલે જીવને એ આનંદનું આકર્ષણ એવું છે કે ઉપયોગ ખેંચાઈ ખેંચાઈને ત્યાં જાય એમ છે. જેમ લોહ ચુંબક લોઢાને ખેંચે છે, એમ આનંદ નામનો ગુણ, આનંદ સ્વભાવ ઉપયોગને ખેંચે છે અંદર. મેગ્નેટિક પ્રોપર્ટી છે આત્માની, મેગ્નેટ જેમ ખેંચે લોઢાને, એમ આનંદ ખેંચે ઉપયોગને, એવી વાત છે. અને એ અપેક્ષાએ આનંદ ગુણનું સર્વોપરિપણું છે, એ અપેક્ષાએ આનંદ ગુણનું સર્વોપરિપણું છે. જુદા જુદા કારણથી જુદા જુદા ગુણોનું સર્વોપરિપણું છે. શ્રદ્ધાનું કોઈ બીજું કારણ છે, જ્ઞાનનું બીજું કારણ છે, આનંદનું બીજું કારણ છે. જ્ઞાન ઉપયોગ આવરણમાં ગુપ્ત છે, થોડી લાંબી વાત છે.
આપણે
આવ્યા પછી સ્વાધ્યાયમાં લેશું 10 તારીખે. પણ થોડીક વાત આવી છે આવરણ જ્ઞાનને, આવરણ શું જ્ઞાનમાં, આવરણ શું નહીં, કેવી રીતે નહીં, શું અને પોતે કેવી રીતે પોતાને શ્રદ્ધે પોતાને ભાવમાં લઈએ. સ્વરૂપ નિરાવરણ છે, એ નિરાવરણની પ્રતિતિ કરીને આનંદ વધારવો છે, કેવી રીતે કરે એ વિશે એમને અહીંયા લીધો છે જરા.